કીર્તન માધુરી ભાગ બે પ્રકરણ એક સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સનાતન હિન્દુ ધર્મમાં પરંપરાગત એક એવી માન્યતા પ્રવર્તે છે કે 10 મુખ્ય ઉપનિષદો બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા આ ત્રિપુટી કે જેને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે તેના ઉપર જે ભાષ્યની રચના કરે તેને ધર્માચાર્યનું ગૌરવવંતુ બિરુદ પ્રાપ્ત થાય. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય ઇત્યાદિ ધર્માચાર્યોએ પોતપોતાના જ્ઞાનમતો જેવા કે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈત વગેરેનું સમર્થન આ પ્રસ્થાનત્રયીને આધારે તેના પર ભાષ્યો રચીને કર્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને અનુમોદન આપી એમાં પોતાની આગવી લાક્ષણિકતા ઉમેરી એક અભિનવ જ્ઞાનમત સ્વરૂપાદ્વૈત પ્રસ્થાપિત કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર વિદવત્તાપૂર્ણ ભાષ્યો રચી આપણા જ્ઞાનમત સ્વરૂપાદ્વૈતનું સુપેરે સમર્થન કર્યું છે. એ દ્રષ્ટિએ વિચારીએ તો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયના અદ્વિતીય ધર્માચાર્ય કહી શકાય. પરંતુ સ્વામીશ્રીએ ક્યારે પોતાને ધર્માચાર્ય કહેવડાવવાની ખેવના કરી નથી. એ જ એમની મહાનતાને સમ્યકપણે સિદ્ધ કરે છે. અદ્વૈત વેદાંતમાં જે સ્થાન સર્વેશ્વરાચાર્યનું છે તેમજ રામાનુજ વેદાંતમાં જે સ્થાન દેશિકાચાર્યનું છે તે સ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના તત્વજ્ઞાનમાં મહામુનિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો જન્મ સંવત 1837માં મહાસૂદ આઠમે સોમવારે પ્રાતઃકાળે સૂર્યોદય સમયે સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં બુઢેલી નદીના કાંઠે વસેલા ટોરડા ગામમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ હતું. પિતા મોતીરામ ઠાકર અને માતા જીવીબા બંને ઉચ્ચ કોટીના દૈવી જીવ હતા. પુત્રના લક્ષણ પારણામાં એ લોકોક્તિ પ્રમાણે બાલ્યકાળના પ્રત્યેક પ્રસંગો ખુશાલનું જન્મસિદ્ધ યોગેશ્વર તરીકેનું અપાર સામર્થ્ય પ્રગલ્ભપણે પ્રગટ કરે છે. ખુશાલ 3 વર્ષના થયા ત્યારે એમની બાળલીલામાં સહભાગી થવા સ્વયં શામળાજી એમની સાથે રમવા આવતા. 5મા વર્ષે ખુશાલને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. ઉપવિત સંસ્કારથી 7મે દિવસે મોતી ઠાકરે ખુશાલને મુડેટીના ભોળાનાથ શુકલને ત્યાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. ખુશાલે 12 વર્ષ ગુરુગૃહે રહીને વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાંત અને તર્કશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. 17 વર્ષની કિશોર વયે ખુશાલ અત્યાર સુધી કરેલા અધ્યયનની પરીક્ષા આપવા માટે કાશી ગયા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર લગભગ 1.5 વર્ષ જેટલું રહીને ખુશાલભાઈ પરીક્ષામાં ઉચ્ચ ગુણે ઉત્તીર્ણ થઈ વેદ વેદાંત પારંગત અને વ્યાકરણ કેસરી જેવી પદવીથી વિભૂષિત થયા. કાશીથી નીકળી બદ્રી કેદાર ઇત્યાદિ 4 ધામોની યાત્રા કરી ટોરડા પરત આવ્યા બાદ ખુશાલભાઈએ પાઠશાળાનો પ્રારંભ કર્યો. હવે તેઓ ખુશાલ ભટ્ટ તરીકે ઓળખાવા લાગ્યા. ખુશાલ ભટ્ટ વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે ભજન પણ કરાવતા. ખુશાલ ભટ્ટની પાઠશાળા એ ફક્ત વ્યાકરણની વિદ્યાપીઠ જ નહોતી, પરંતુ આધ્યાત્મની આધારશિલા પણ હતી. ત્યાં સાહિત્યની ઉપાસનાની સાથે સાથે સમાધિના વિરલ અનુભવોનો પણ સઘન અભ્યાસ કરાવાતો. 25 વર્ષની વયે કુશાલ ભટ્ટના લગ્ન ચિત્રોડા ગામના વ્યાસ કુટુંબની કન્યા કુશળબા સાથે થયા. લગ્નના એક વર્ષ બાદ એમને ત્યાં કોમળ કળી સમી સુંદર કન્યા અનૂપનો જ જન્મ થયો. છતાં પણ કુશાલ ભટ્ટનું અંતર હંમેશા સંસાર પ્રત્યે અનાસક્ત જ રહ્યા કરતું. તેથી તેઓ ટોરડાની પૂર્વ દિશામાં આવેલા ધારેશ્વરના ડુંગરોમાં દિવસો સુધી અન્ન જળ લીધા વિના વાઘ અને અજગર જેવા વિકરાળ પ્રાણીઓના સાનિધ્યમાં ધ્યાનમગ્ન બનીને બેસી રહેતા. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એમના વિશે લખે છે, એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ. બાળપણામાં રાચ્યા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. એકવાર કુશાલ ભટ્ટ નભોઈ ગયા હતા ત્યારે ત્યાં તેમનો ભેટો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સર્વેશ્વરાનંદ સાથે થતાં એ સંતો સાથે ડભાણ જઈને તેમણે શ્રીજી મહારાજના દર્શન કર્યા. શ્રી હરિએ તેમને આશીર્વાદ આપીને કહ્યું, હમણાં તમે ઘરે જાઓ, સમય આવે તમને બોલાવી લઈશું. કુશાલ ભટ્ટ ટોરડા પાછા ફર્યા, પરંતુ એમનું અંતર તો હંમેશા ઝંખ્યા જ કરતું કે ક્યારે મને મહારાજ પોતાની પાસે બોલાવી લે. થોડો સમય વીત્યા બાદ એકવાર કુશાલ ભટ્ટ પોતાની પાઠશાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા ત્યારે એક વિદ્યાર્થીએ સમાધિમાંથી જાગૃત થઈને કહ્યું, ગુરુજી, એક વટે માર્ગુ વિપ્ર અચલેશ્વર મહાદેવની જગ્યામાં આપની વાટ જોઈને બેઠો છે. ભટ્ટજી સમજી ગયા કે આ તો મારા વાલીડાનું તેડું આવી ગયું છે. તત્કાળ તેઓ ઘરબાર, માતા પિતા, પત્ની તથા બાળકીને છોડીને વટેમાર્ગુ વિપ્ર સાથે જેતલપુર ભણી ચાલી નીકળ્યા. જેતલપુરમાં દેવ સરોવરના કાંઠે મહોલ પાસે આસોપાલવના વૃક્ષ નીચે શ્રીજી મહારાજ ગાદી તકીએ વિરાજમાન હતા. શ્રીજી સન્મુખ સંતો તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ સભામાં કુશાલ ભટ્ટે આવીને શ્રીજી મહારાજને ચરણસ્પર્શ કર્યા. મહારાજે ઊભા થઈને પ્રગાઢ આલિંગનમાં લેતા ભટ્ટજીને પૂછ્યું, અહો, તમે આવી ગયા, બોલો હવે તમારે શું કરવું છે? બે હાથ જોડીને કુશાલ ભટ્ટ બોલ્યા, મહારાજ, બસ હવે તો આપના ચરણોમાં રહીને બ્રહ્મ વિદ્યા શીખવી છે અને બ્રહ્મ ભોજન કરવું છે. મહારાજે પ્રસન્નતાપૂર્વક કહ્યું, બ્રહ્મ વિદ્યા તો તમારા વિશે અનાદિકાળથી છે. હા, બ્રહ્મ ભોજન તૈયાર છે, ચાલો આપણે સાથે બ્રહ્મ ભોજન કરીએ. શ્રીજી મહારાજ કુશાલ ભટ્ટને પોતાની સાથે ગંગામાને ત્યાં લઈ ગયા અને પોતાની સાથે જ જમવા બેસાડ્યા. જેતલપુરથી બીજે દિવસે શ્રીજી મહારાજ કુશાલ ભટ્ટને સાથે લઈ ગઢપુર ગયા. થોડા દિવસ ગઢપુરમાં પોતાની સાથે રાખ્યા બાદ મહારાજે કુશાલ ભટ્ટને સત્સંગના પ્રચાર અને પ્રસાર અર્થે વડોદરા મોકલ્યા. વડોદરામાં 5 વર્ષ જેટલા પોતાના રોકાણ દરમિયાન કુશાલ ભટ્ટે સત્સંગનો બહુ બહોળો પ્રચાર કર્યો. શ્રીનાથ પટેલ, નાથભક્ત, સદાશિવ પાઠક, શોભારામ શાસ્ત્રી, લક્ષ્મીરામ વૈદ્ય વગેરે અનેક મહાનુભાવો કુશાલ ભટ્ટની પ્રખર વિદ્વત્તા અને દિવ્ય પ્રભાવને પરિણામે સત્સંગમાં આવ્યા. એકવાર કોઈકે શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ, છેલ્લા 5 વર્ષથી કુશાલ ભટ્ટ સત્સંગનો પ્રચાર પ્રસાર રૂપ સેવા કરી રહ્યા છે, એમને પરમહંસની દીક્ષા આપ ક્યારે આપશો? મહારાજે કહ્યું, કુશાલ ભટ્ટનું પરમહંસપણું તો સ્વયં સિદ્ધ છે, છતાં લોક વ્યવહારે તેમને થોડા સમયમાં જ દીક્ષા આપીશું. સંવત 1864ના કાર્તિકવદી આઠમના દિવસે શ્રીજી મહારાજે ખુશાલ ભટ્ટને ગઢપુરમાં અક્ષર ઓરડીમાં ભાગવતી દીક્ષા આપી તેમનું નામ ગોપાળાનંદ સ્વામી પાડ્યું. શ્રી હરિચરિત્રામૃતમ અધ્યાય 64 શ્લોક 52માં સદગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો યથાર્થ પરિચય આપતા લખે છે, ધ્યાન કરાવે ભક્તને તેને થાય સમાધિ તે વાર, ગોલોકાદિક લોકમાં પહોંચાડે કરીને પ્યાર, સ્વતંત્ર યોગી સિદ્ધતે કહે જનના મનની વાત, એવા ચમત્કાર સિદ્ધમાં મહા મોટા મુનિ વિખ્યાત, મહિમા જાણે મહારાજનો સર્વોપરી સુખકંદ, અપાર ગુણે ઓપતા જેનું નામ ગોપાળાનંદ, અવતાર સમ અવતારીના છે સંત નૃપ સુખકંદ, તારા છુપાયે સૂર્યથી કવિ કહે છે કૃષ્ણાનંદ. દીક્ષા પછી શ્રીજી મહારાજે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને મંડળ બાંધીને સત્સંગના પ્રચાર અને પ્રસાર અર્થે ફરી વડોદરા મોકલ્યા. વડોદરાના વસવાટ દરમિયાન સ્વામીશ્રીએ ઘણા મહત્વના નોંધપાત્ર કાર્યો કર્યા, જેવા કે સત્સંગના દ્વેષી તાંત્રિક ઢુંઢુરાવનો પરાજય, ઢુંઢુરાવની 5 વર્ષની પુત્રી મથુરાને સમાધિ, મહારાજા સયાજીરાવ બીજાને સત્સંગ, ભાવપુરાણિક તથા નારુપંત નાનાનો સત્સંગમાં પ્રવેશ, બાપુરામ ગાર્દીની સત્સંગ દીક્ષા અને વડોદરામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય. શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડના ભાવભીના નિમંત્રણનો સ્વીકાર કરી શ્રીજી મહારાજ સંવત 1882ના કારતકવદ 5મે વડોદરા પધાર્યા. આમ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં સત્સંગના વટવૃક્ષરૂપી બીજનું સિંચન કરી એને પાળી પોષી વિરાટ વડલામાં પરિવર્તિત કર્યું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખમાં યોગેશ્વર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પરમ દિવ્ય ઐશ્વર્યના જે પ્રસંગો નોંધાયેલા છે તે ન ભૂતો ન ભવિષ્યતિ જેવા અજોડ છે. તેનું સંપૂર્ણ વિવરણ કરવા બેસીએ તો ગ્રંથોના ગ્રંથો ભરાય, માટે એ પૈકી થોડા પ્રસંગોનો કિંચિત ઉલ્લેખ કરી સંતોષ માનીએ. બોટાદમાં જૈન મુનિ નેમી વિજયજીનો પરાભવ, સુંદરિયાણાના શેઠ હેમરાજશાની સત્સંગમાં શરણાગતિ, સારંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીની પ્રતિષ્ઠા, વડોદરામાં યજ્ઞનારાયણના પ્રત્યક્ષ દર્શન ઇત્યાદિ અનેક પ્રસંગોમાં શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી દ્વારા અપાર ઐશ્વર્ય દર્શન કરાવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતોનું સંપાદન સંપ્રદાયના 5 અગ્રગણ્ય સંતો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી, સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી તથા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ કરેલું છે. પરંતુ શ્રીજી મહારાજના એ અમૃત વચનોનો ગૂઢાર્થ તો એ સર્વે મોટેરા સંતોને પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીએ સમજાવ્યો ત્યારે જ તે સંતો સમજ્યા હતા. શ્રીજી મહારાજે સંવત 1886ના જેઠ સુદ 10મે દેહોત્સવ કર્યો તે પહેલા એ દિવસે સવારે અક્ષર ઓરડીમાં બંને આચાર્યો તથા સર્વે અગ્રગણ્ય સંતો હરિભક્તોને બોલાવી ભલામણ કરતાં સર્વેને કહ્યું, આ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે, એમને અમે બંને દેશના મધ્યસ્થી તરીકે સ્થાપીએ છીએ. અમારા આશ્રિત એવા તમો સર્વે એમની આજ્ઞામાં રહેવું અને જે એ રીતે નહીં રહે તે અમારો ભક્ત નથી. આમ કહી મહારાજે બંને દેશના આચાર્યોના કાંડા પકડીને સ્વહસ્તે સ્વામીશ્રીને સોંપ્યા. પછી શ્રીજી મહારાજે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સંતો, મૂળજી બ્રહ્મચારી ઇત્યાદિ બ્રહ્મચારી સંતો તથા દાદા ખાચર, ભગુજી વગેરે હરિભક્તોને વ્યક્તિગત બોલાવીને સર્વેને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાની ખાસ ભલામણ કરી. આ આખોય પ્રસંગ સ્વામીશ્રીનું સર્વોત્કૃષ્ટ પરમહંસપણું બહુ સમ્યક રીતે સિદ્ધ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદ સંતો પૈકી જે સંસ્કૃત વાંગ્મયમાં નિપુણ કવિઓ હતા તેમાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું નામ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. સ્વામીશ્રીએ શ્રીમદ ભાગવતના દ્વિતીય, દશમ તથા એકાદશ સ્કંદની વિશદ તાત્પર્યદર્શક ટીકાઓ, શ્રી હરિસ્વરૂપ નિર્ણય, વિવેકદીપ, વેદસ્તુતિ પર ભાષ્ય, શ્રી ભક્તિ સિદ્ધિ તથા વિષ્ણુ યાગ પદ્ધતિ જેવા સંસ્કૃત ભાષામાં કુલ 19 ગ્રંથો રચ્યા છે, તેમજ ગુજરાતીમાં 5 અને શિક્ષાપત્રીનું મરાઠી ભાષાંતર એમ બીજા 6 પુસ્તકો લખ્યા છે. સ્વામીશ્રીએ સંસ્કૃતમાં અનેક સ્તોત્રોની રચના પણ કરી છે. એમની લેખન શૈલી અર્થગંભીર છતાં સરળ, સ્વતંત્ર અને તાત્પર્યને સ્પષ્ટપણે પ્રકાશિત કરનારી છે. સંવત 1908માં સ્વામીશ્રી ઉમરેઠ હતા ત્યારે તેમને ધ્યાનમાં મહારાજનો મહાસંદેશ મળ્યો. આત્મકલ્યાણ તો અમારા દિવ્ય સાકાર સ્વરૂપને યથાર્થ ઓળખવાથી જ થાય છે, માટે ભલે ગમે તેટલા વિઘ્ન આવે અમારા સર્વોપરી સ્વરૂપની ઉપાસના પ્રગલ્ભપણે સર્વત્ર પ્રવર્તાવો. આજે એમ નહીં કરો તો બીજા 1000 વર્ષ સુધી તમારે જ તે કરવાનું રહેશે. સ્વામીશ્રીએ મહારાજનો એ મહાસંદેશ અંતરમાં ઝીલી લીધો અને અનેક વિરોધ વંટોળ સામે સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનની જેહાદ જગાવી. પછી તો સ્વામીશ્રીએ સંતો, આચાર્યો અને હરિભક્તોની સભાઓમાં બેધડક બોલવા માંડ્યું. સચરાચર વિશ્વમાં એકમાત્ર પરબ્રહ્મ પરમાત્માની શક્તિ જ તારતમ્યતા પ્રમાણે સર્વમાં પ્રકાશે છે. સર્વે અવતારો, તીર્થંકરો, પયગંબરો, પ્રભુપુત્રો એ બધા જ એ એકમાત્ર સ્વરૂપમાંથી જ પ્રગટે છે અને અંતે એમાં જ લીન થાય છે. એ પરાત પર પરબ્રહ્મ પુરુષોત્તમ આ યુગમાં મનુષ્ય સ્વરૂપે શ્રી સહજાનંદ સ્વામી યાને ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે અને એ જ આપણા ઈષ્ટદેવ છે. એકેશ્વરવાદના અજોડ સિદ્ધાંતનો આ અર્ક હતો. સત્સંગમાં કુસંગરૂપ કેટલાક અનિષ્ટ તત્વોએ સ્વામીશ્રીની વાતોનો વિરોધ કર્યો, પરંતુ સાચને આંચ ન આવે એ પ્રમાણે સ્વામીશ્રીએ પ્રભુના આદેશ અનુસાર પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. સંવત 1908ના વૈશાખ વદ 5મે વડતાલમાં સ્વામીશ્રીએ દેહોત્સવ કર્યો. એ વખતે દિવ્ય દ્રષ્ટિવાળા અનેક સંત મુક્તોએ નજરે નિહાળ્યું કે ચારે કોર દિવ્ય તેજના અંબાર ઉભરાતા હતા. એમાં શ્રીજી મહારાજ અસંખ્ય મુક્તો સાથે દિવ્ય વિમાનમાં બેસી સ્વામીશ્રીને ધામમાં તેડી જવા સારું પધાર્યા અને મહા ઐશ્વર્ય જણાવી સ્વામીશ્રી શ્રી હરિના દિવ્ય સાકાર સ્વરૂપમાં રસલીન થઈ ગયા. સ્વામીશ્રીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર જ્ઞાનબાગમાં જ્યાં કરવામાં આવેલો ત્યાં આજે પણ એની સ્મૃતિરૂપે છત્રી વિદ્યમાન છે.
श्रीधर्म सद्मन्यवतीर्य विष्णु यो वासुदेवो हरिकृष्ण ईशः श्रीनीलकण्ठोऽत्र पुनातिर्मद्यान् ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्। यस्य स्वरूपे तिललक्षणानि स्वभक्तचेतांसि हरन्ति यद्वत् अयांसि चाकर्षमणि प्रवेका ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्। यस्याक्षरे धामनि यत्प्रसक्ताः क्रीडन्ति दिव्येऽक्षरसंज्ञमुक्ताः सम्राट्तनुजाइव सर्वमान्याः ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्। यस्यास्य पद्मेऽद्भुतभूरिशोभे वसन्ति नेत्र भ्रमराजनानां हंसाय यथा मानस पद्मवृन्दे ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्। यः पोषयत्यत्र निजान् स्वकीय ज्ञानोपदेशेन सुधोपमेन वत्सान् सुशीलापयसा यथा गौः ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्। पाषण्डधर्माद्युद्यने यस्य शाक्ता व्यलीयन्त यथोर्दितीर्घे द्यूका वृषत्वेषिण एव चान्ये ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्। यत्पादपद्मेऽक्षरमुक्तचेतो भृङ्गारमन्ते सरसीव मीनाः आसेव्यमाने भुवि भूरिभक्तैः ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्। यदीयसौन्दर्यगुणादिपारं शेषादयो यान्ति न यस्य भक्ताः वाञ्छन्ति नाप्यक्षरसौख्यमन्तः ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्। गोपालानन्दनाम्ना रचितमतिशुभं वष्टकं सन्मयेदम् प्रीत्यै श्रीधर्मसुनोः प्रकटभगवतः स्वामिनारायणस्य तन्माहात्म्यावबोधम् यैदमिह जनः श्रावयेत् कीर्तयेत् वा स। सस्याद्वै ब्रह्मरूपो हरिस्तुलमुदं चाप्नुयात् तत्र धार्मीः।
आस्वाद સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર સમા સંત શિરોમણી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત સુંદર શબ્દમાધુર્ય પદલાલિત્ય અને અર્થગાંભીર્ય ધરાવતું પ્રસ્તુત અષ્ટક 11 માત્રાના ઉપજાતિ છંદમાં રચવામાં આવેલું છે। મંદિરોમાં સંધ્યા આરતી પછી જ્યારે આ અષ્ટકનું સમૂહ સંકીર્તન ગાન થાય છે ત્યારે ગાનારા અને સાંભળનારાના અંતરમાં દિવ્ય આનંદના ઓઘ ઉતરે છે। કવિ કહે છે, જે શ્રી ધર્મદેવના ત્યાં પ્રગટ થયા છે, જે વિષ્ણુ છે, વાસુદેવ છે, હરિકૃષ્ણ છે, ઈશ છે, શ્રી નીલકંઠ છે, જે મન અને વાણીને અગોચર હોવા છતાં અનેક જીવોના કલ્યાણાર્થે સૌ કોઈને નયન ગોચર વર્તે છે, એવા ધર્મપુત્ર શ્રી હરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનું હું ધ્યાન કરું છું। ઉપરોક્ત ચરણમાં કવિએ શ્રી હરિ માટે જે વિશિષ્ટ વિશેષણો પ્રયોજ્યા છે તેનું ગહન ચિંતન અનિવાર્ય છે। અહીં કવિએ વિષ્ણુ શબ્દ અતિ વ્યાપક અર્થમાં વાપર્યો છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ સચરાચર વિશ્વની જળચેતન સૃષ્ટિ, જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી તથા માયા એ સર્વમાં પોતાની અન્વય શક્તિ દ્વારા નિરંતર વ્યાપીને રહેલા છે, તેથી કવિ તેમને વિષ્ણુ કહે છે। વાસુદેવ એટલે સર્વ અવતાર સ્વરૂપો તથા સર્વશક્તિ સ્વરૂપોનું મુખ્ય સ્ત્રોત રૂપ પરબ્રહ્મ પરમાત્મ સ્વરૂપ। શ્રીજી મહારાજનું જન્મ સમયનું એક નામ છે હરિકૃષ્ણ, તેનો તાત્વિક અર્થ પણ સમજવા જેવો છે। પોતાના આશ્રિત માત્રના ત્રિવિધ તાપને હરી લઈ પોતાના રસાત્મક સ્વરૂપમાં ભાવુક ભક્તના અંતરને આકર્ષિત કરે તે હરિકૃષ્ણ। શ્રીજી મહારાજ સાચા અર્થમાં હરિકૃષ્ણ છે, જે અક્ષર બ્રહ્મ પર્યંત સૌ કોઈના નિયામક સ્વામી છે। તેથી કવિ શ્રી હરિને ઈશ કહે છે। વળી વન વિચરણ દરમિયાન શ્રીજી મહારાજનું નામ નીલકંઠ વર્ણી હતું। તાત્વિક દ્રષ્ટિએ જે તપસ્વી, ત્યાગી, જ્ઞાની અને યોગીઓમાં શ્રેષ્ઠ હોય તેને નીલકંઠ કહે છે। શ્રીજી મહારાજનું નીલકંઠ નામ પણ એમની વન વિચરણ લીલાની દ્રષ્ટિએ યથાર્થ જ છે। આ શ્લોક દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વવ્યાપક, સર્વસમર્થ અને સર્વતંત્ર સ્વતંત્ર છે। જ્યારે અક્ષર બ્રહ્મ પર્યંત સૌ કોઈ વ્યાપ્ત, અસમર્થ અને આધીન છે એ સિદ્ધાંત ફલિત થાય છે। દ્વિતીય શ્લોકમાં કવિ શ્રી હરિના ભુવન મનોહર સ્વરૂપમાં રહેલા ચિહ્નોનું પ્રગલ્ભ સ્વરે ગાન કરે છે। સ્વભક્તજનોના લાલન પાલન કરવાના હેતુથી ભગવાને ધારણ કરેલા માનુષી સ્વરૂપમાં જેમ લોહચુંબક મણિ ઇત્યાદિ રત્નોને આકર્ષે તેમ ભક્તના મનને હરી લે એવા તલ અને સામુદ્રિક ચિહ્નો રહેલા છે। કવિ કહે છે, આ ચિહ્નો જેમના અંગમાં સ્વાભાવિકપણે રહેલા છે એવા ધર્મપુત્ર શ્રી હરિનું હું ધ્યાન કરું છું। ભગવાન સદાય દ્વિભુજ દિવ્ય સાકાર મૂર્તિ છે, અક્ષરધામમાં રહેલું દિવ્ય વ્યતિરેક સ્વરૂપ અને પૃથ્વી ઉપર અવતરેલું માનુષી સ્વરૂપ બંને અભિન્ન છે એ સિદ્ધાંત ઉપરોક્ત શ્લોકમાં ગર્ભિત રીતે સમજાવેલો છે। यस्याक्षरे थी प्रारंभाता तृतीय श्लोक में कवि भगवान श्री स्वामीनारायणनु धाम केवू छे अने त्यां केवा भक्तो रहेला छे तेनू विवरण करता कहे छे, जेमना धामनु नाम अक्षर छे, जेटला लोक कहवाय छे धाम कहवाय छे, ए सर्वलोक अने धाम थी पर अक्षरधाम छे। एवा अक्षरधाम मा भगवाननु साधर्म्य पामेला अक्षर मुक्तो रहेला छे अने ए सर्वे भगवान श्री स्वामीनारायणनी सेवारूपी क्रीड़ा करी रह्या छे। जेम कोई चक्रवर्ती सम्राट होय तेना पुत्रों ने बीजा खंडिया राजाओ तथा प्रजा आदरपूर्वक सन्मानता होय तेम जीव कोटी थी मांडीने अक्षर कोटी पर्यंत सर्वे अक्षर मुक्तोनु प्रेम अने आदर थी सन्मान करे छे। कवि कहे छे, एवा अक्षरधाम ने धारी रहेला तथा अक्षर मुक्तो द्वारा सेवायेला श्रीहरिनु हूँ ध्यान करूँ छू। आ श्लोक द्वारा भगवान श्रीहरि सर्व कारणना कारण छे, सर्व अवतारना अवतारी छे। अक्षरधाम मा भगवानना साधर्म्य पामेला अक्षर मुक्तो परमात्माना स्वरूपनो आनंद लेवा रूपी क्रीड़ा मा अहोनिश किल्लोल करे छे। ए तात्विक रहस्य समझाववामां आवेलू छे। भगवान ने हमेशा पोताना भक्तजनोज प्रिय होय छे, तेथी भक्त वत्सल भगवान सदाय भक्तोने ज वश वर्ते छे। आ सिद्धांत समझावता कवि चतुर्थ श्लोक में कहे छे, जेम मान सरोवर में हंसो शोभी रहा छे तेम जेमना अद्भुत मुखारविंदनी कमनीय कांतिनो अपूर्व आह्लाद भक्तो रूपी भ्रमरो माणी रहा छे, एवा श्री धर्मदेवना पुत्र श्रीहरिनु हूँ ध्यान करूँ छूँ। भगवान ने पोतानो भक्त पोतानी आँखनी कीकी एपल ऑफ आईस समान प्रियतमादपि प्रियतर होय छे। जेम मनुष्य पोतानी आँखो द्वारा जगत ने निरखे छे तेम भगवान पोताना भक्तो द्वारा आ जगत ने जुए छे अने जगत ने जो भगवान ना दर्शन करवा होय तो प्रभुना प्यारा भक्तोनी आँखों मा एनी झांखी अवश्य थई शके छे। हवे पंचम श्लोक मा भगवान पोताना लाडीला भक्तोनु जतन केवी रीते करे छे ते समझावता कवि गाय छे, जेम सुशील गाय पोताना वाछरणा ने पैपान करावी तेनु पालन पोषण करे छे, ए रीते जे पोताना ज्ञानोपदेश रूपी वचनामृतो थी स्वभक्त जनोनु सदा पोषण अने रक्षण करे छे, एवा श्री धर्मदेवना पुत्र श्री हरिनु हूँ ध्यान करूँ छूँ। जगतना जीवो पोताना कर्म अने प्रारब्ध प्रमाणे जीवन जीवे छे। जारे भगवानना भक्तोनु कर्म अने प्रारब्ध भगवान ज होय छे। भक्तोना योग अने क्षेमनु वहन हमेशा भगवान करे छे। ए मार्मिक सिद्धांत अहीं कवि ने अभिप्रेत छे। भगवान भक्तोनु रक्षण करे छे ते साथे एमने त्रास आपनारा अनिष्ट तत्वोनो नाश पण आपोआप ज करे छे। भक्त प्रहलादनु श्रीहरिए दुष्ट हिरण्यकशिपुथी रक्षण कर्यु, एटलूं ज नहीं साथे साथे ए दुष्टात्मानो तत्काल नाश पण कर्यो। आ हकीकतने समझावता कवि गाय छे, जेम सूर्य उदय थता ज अंधकार आपोआप नाश पामे छे, तेम भगवाननु प्रागट्य थता ज पाखंड धर्म शाक्त धर्म अने धर्मना द्वेषी अधर्मी तत्वो आपोआप नाश पामे छे। जीवन में सुख शांति अने प्रकाशना प्रदाता एकमात्र परमात्मा ज छे अने अधर्मीओ गमे तेटलो उत्पात मचावे परंतु अंते तो तेमनो नाश निश्चित ज छे। ए रहस्य उपरोक्त श्लोक में स्फुट थाय छे। सप्तम श्लोक में महामुनि सद्गुरु श्री गोपाळानंद स्वामी गाय छे, जैम पुष्पनी આસપાસ ભ્રમરો ભમે છે, જેમ જળમાં માછલા રમે છે, તેમ અક્ષરધામમાં અક્ષર મુક્તોથી જે સદાય સેવાયેલા છે, એ જ પરાતપર પરમાત્મા જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે વિચરે છે, ત્યારે અનેક ભક્તજનોથી અહોનિશ સેવાયેલા રહે છે, એવા શ્રી ધર્મદેવના પુત્ર શ્રીહરિનું હું ધ્યાન કરું છું. આપણા શાસ્ત્રો કહે છે કે ભક્તો ભક્તિ ઉપાસનાની ફળશ્રુતિ સ્વરૂપે પ્રાપ્ત થતી પરમાત્મ કૃપાના પરિણામે ભગવાનનું પરમ સાધર્મ્ય પામે છે. પરમાત્માનું સાધર્મ્ય એટલે પરમાત્મા જેવા જ રૂપ, ગુણ, સ્વરૂપ, સામર્થ્યની પ્રાપ્તિ. પરંતુ કવિ કહે છે, ભગવાન શ્રીહરિના અપ્રતિમ સૌંદર્ય અને અપરંપાર ગુણોનું અહોનિશ ગાન શેષાદિક કરે છે, છતાં તેનો પાર તેઓ પામી શકતા નથી. એવા અનંત ગુણોથી વિભૂષિત ભક્તો પણ અક્ષર બ્રહ્મનું સૌખ્ય સુખ કે સાધર્મ્ય ઇચ્છતા નથી. એમની એકમાત્ર ઈચ્છા રહે છે હજૂરની સેવા, ભગવત સ્વરૂપની સેવા. એ સિવાય એ બીજું કાંઈ ઈચ્છતા નથી. એવા જેમના ભક્તો છે તેવા શ્રી ધર્મદેવના પુત્ર શ્રીહરિનું હું સદા ધ્યાન કરું છું. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો પરમ ભક્ત ભગવાનના સ્વરૂપની સેવા સિવાય મુક્તિ યા ઐશ્વર્ય ક્યારેય નથી ઈચ્છતો. એ જ આ શ્લોકનું તાત્પર્ય છે. અંતે અષ્ટકનો ઉપસંહાર કરતા કવિ કહે છે કે શ્રીજી મહારાજની પ્રસન્નતા અર્થે મેં આ શુભ અષ્ટકની રચના કરી છે. શ્રીહરિનો મહિમા દાખવતા આ અષ્ટકનું જે મનુષ્ય ભક્તિભાવથી શ્રવણ કીર્તન કરશે તે બ્રહ્મરૂપ થશે, અને જે બ્રહ્મરૂપ થઈને આનું શ્રવણ કીર્તન કરશે એના ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણની અત્યંત પ્રસન્નતા ઉતરશે.